એની મિત્રતા છે. તે મન
જળ માયામાં વારંવાર દોડાદોડ કરે છે પોતાના પૂર્વના સંસ્કારોને કારણે, પોતાની મિથ્યા માન્યતાઓને કારણે. પર વસ્તુની અંદરમાં સુખ છે એવી માન્યતાના કારણે, અથવા કોઈકે એનું માન અપમાન કર્યું એ પોતાને આકરું લાગ્યું છે એને કારણે, ગમે તે રાગદ્વેષના કારણે મન ચારે બાજુ બહારમાં દોડાદોડ કરે છે. મન વર્તમાનની અંદરમાં રહી શકતું નથી, એને માટે અભ્યાસ માગે છે, અભ્યાસ જોઈએ. એટલે મન મોટે ભાગે કાં તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓની અંદરમાં જાય છે, અને કાં તો ભવિષ્યકાળની અંદરમાં શું થવાનું છે એની કલ્પના કરે છે. તો મનને એવી રીતે કેન્દ્રિત કરો, મનને એવી રીતે ટ્રેન્ડ કરો, મનને એવી રીતે વાળો કે જેથી કરીને મન એક જ જગ્યાએ એક જ વિચારમાં સ્થિર રહી શકે. આ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો એ કેવી રીતે ત્યાંથી પાછું ખેંચી લાવીને, પાછું ખેંચવાની જે વાત છે ને એ બહુ મહત્વની દેખાય છે. જે જગ્યાએ સુખબુદ્ધિ પડી છે, હમણાં બે દિવસ પહેલા કીધું હતું કે જે જગ્યાએ સુખબુદ્ધિ છે એ જગ્યાએ હું માનું છું કે બહારનું સુખ છે, તો ત્યાંથી પાછું કેમ મળે? તો એમાં જે કંઈ આપણી સુખ બુદ્ધિ છે, માન્યતા છે, એના કરતાં સવિશેષ આત્માનું ગૌરવ જાગે તો ઓલી બધી વસ્તુ ગૌણ થાય અને આત્મા પાછો પોતાનામાં સ્થિર થવાની પ્રક્રિયા શરૂ કરે. ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં એમાં સ્થિર થાય, અને એમાં જો સ્થિર થાય તો આ નિર્જરાની ક્રિયા થઈ શકે. તો ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્ર કરવાથી, આત્મામાં એકાગ્ર કરો પહેલાં, એટલે એના ગુણ ચિંતનની અંદરમાં એકાગ્ર કરો. ગુણ ચિંતનમાં એકાગ્ર કરવાથી, કર્યા પછી એને સ્થિર કરો. અંદરમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને વિભાવને જુદા પાડો. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, એમ એને જુદા પાડો, એને દ્રષ્ટિમાં લો. વિભાવને દ્રષ્ટિમાં લીધા પછી એની સાથે જ સ્વભાવ પડેલો છે, એ જ સ્વભાવની અંદરમાં દ્રષ્ટિને કેન્દ્રિત કરો. એ દ્રષ્ટિને ત્યાં કેન્દ્રિત કરવાથી વિભાવ હોવા છતાં એ અદૃશ્ય થઈ જાય છે. વિભાવ વચ્ચે કર્મધારાની અંદરમાં વિભાવ પડેલો છે, આપણા રાગદ્વેષને કારણે એ ધારા ચાલી રહી છે. તો એને તમારે કાઢવો કેવી રીતે? કર્મની તો હાજરી છે. તો જ્ઞાની પુરુષો એ બતાવે છે કે કર્મની હાજરી હોવા છતાં, એની ધારાની અંદરમાં વિભાવ પરિણતિ હોવા છતાં, એ વિભાવ પરિણતિથી જો દૂર થઈ જવું હોય તો સ્વભાવ પરિણતિની અંદરમાં પોતાના મનની એકાગ્રતા કરો. તો જ્ઞાન ધારાની અંદરમાં જીવ આવતા પોતાની કર્મધારા હોવા છતાં એના માટે થઈને અલોપ થઈ જશે, અલોપ દૂર. આ આખી ક્રિયા ધ્યાનની ક્રિયા છે. શાંત મન હોવું એ પહેલા જરૂરી છે. શાંત મન હોવાની સાથે બહારમાં જે કંઈ બને છે તે બનવા યોગ્ય છે, માટે બને છે એનો સ્વીકાર પણ જરૂરી છે. પોતે માની લીધેલા જે અભિપ્રાયો છે એમાંથી પાછું વળવું પણ જરૂરી છે. કઈ કહેવાય છે કે જ્ઞાનીના અભિપ્રાયથી આજી બોધ પામ્યો નથી, પણ પોતાના અભિપ્રાયથી બોધ પામ્યો છે, મને બધી ખબર પડે છે. તો એવી કેટલીક પ્રાથમિક વાતો એવી છે કે જે પ્રાથમિક આપણે કરતા પહેલા, ધ્યાનની અંદરમાં બેસતા પહેલા, એટલી શાંત દશા, એટલી શાંત દશા, બહારમાં કંઈ પરિણમન થાય, બહારમાં ફેરફાર થાય એટલે થવા દો, એવી એક અંદરની પૂર્વ તૈયારી કે ડિસિઝન, આપણું પોતાનું ડિસિઝન એવી રીતનું હોય તો ધ્યાન કંઈક લાગી શકશે. નહીં તો ધ્યાનની વાતો કરીશું પણ ધ્યાન લાગશે. એટલા માટે ધ્યાન એક સર્વશ્રેષ્ઠ ઉપાય હોવા છતાં એનો ફેલાવો વિશેષ દેખાતો નથી. જપ તપનો દેખાય, સ્વાધ્યાયનો દેખાય, ભક્તિનો પણ દેખાય, ધ્યાનનો દેખાતો નથી. કે જે ધ્યાન વડે કર્મની સકામ નિદ્રા થઈ છે એ ધ્યાન તરફ આપણી શક્તિ નથી એટલે થતું નથી. કોક કરાવે તો થાય, કોક કરાવે તો થાય. અને મને ખબર બોલ્યા નથી. તો આપણે કેટલીક પૂર્વ તૈયારી કરવી, એમાં રસ ઉત્પન્ન કરવું, કદી કર્યું નથી એટલે અઘરું ખૂબ લાગે તો પણ એની પાછળ પડ્યા રહેવું, અને કોઈક જાણકારની પાસે ધ્યાનની પ્રક્રિયા શીખવી. મને એવું યાદ છે કે સાહેબે કે ધ્યાન કરાવ્યું હતું વવાણિયામાં, તમને લોકોને કરાવ્યું હતું. તો જાણકાર પાસે આ પ્રક્રિયા શીખવી કેમ કરાય બતાવો. તો એમ કરતા કરતા ધીરે ધીરે આમે હું તમને કહું કે આપણે કેટલી બધી ક્રિયા કરીએ છીએ, સફળ છે કે નિષ્ફળ છે હું ખબર છે, આપણને ખબર પડે છે નથી પડતી. તો ધ્યાનની ક્રિયા કરાય એમાં કઈ વાંધો નથી, પણ આટલી શરતો નક્કી કરીને કરાય. સમય આપણી પાસે મર્યાદિત છે એટલે સમય વેડફવા માટે નથી. તો ધ્યાન ચોક્કસ કરો પણ યથાયોગ્ય કરો, બરાબર કરો કે જેનું કંઈક આપણને પરિણામ મળે એવું. તો આવું મનને પાછું વાળી આત્મામાં એકાગ્ર કરવાથી આ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમાં જોડી દેવાથી કર્મની નિદ્રા થાય. નેક્સ્ટ સાહેબને કેટલો ટાઈમ જોઈએ સાહેબ? હવે એવું પણ
તમારે જ પૂરું કરવાનું
ના, શું કામ આ લોકો બધા તોડી નાખે મને. ના ના, હવે
બધાને
માટે નથી અભિપ્રાય તમારો? ના મને ખબર નથી, મારે જાણવું નથી. બોલો બોલો. આપણે નિર્ણય અધિકારથી ચાલુ થયું છે અને અહીંયા સુધી આપણે લીધી છે, બે પાના લીધા છે. મેં તો મારી રીતે તમે નહોતો બધું કીધું ત્યારે મેં તમને બોલે
ચાલે છે.
આટલું ચાલ્યું, હજી તો ઘણા પાના છે, હાજી એટલું બધું તો કઈ થાય એવું નથી. એક બે ને ત્રણ પાના હજી બીજા છે, આ તો બે જ પાના થયા અડધી કલાકમાં. ઓવરઓલ સમિંગ કરી નાખો નિર્જરાનું. બીજું શું
વિષય શું ચાલે છે કંતિભાઈ? નિર્જરાના પ્રકાર કેટલા? અકામ એટલે શું?
અકામમાં જે પાકી ગયા એનું નિર્જરા થાય, એની મેળે થાય છે એ. અને સકામ એટલે જે સુસવીમાં નથી આવ્યા અને એની નિર્જરા કરવા માટે જે આપણે જપ તપ ધ્યાન કરીએ અને ઉદીર્ણમાં લાવીને કરીએ એ સકામ.
એટલે અકામ નિર્જરા માટે થઈને કોઈ પ્રયાસ નહીં, કેમ કે અકામ નિર્જરા શેના કારણે થાય છે? કર્મની સ્થિતિ, કર્મ જ્યારે બંધાય ત્યારે નિશ્ચિત જ હોય છે. કર્મ જ્યારે બંધાય ત્યારે એ કર્મ ક્યારે ઉદયમાં આવે એ એના બંધ સમયે પ્રદેશ, પ્રકૃતિ, રસ અને સ્થિતિ એ નિશ્ચિત છે. એટલે પ્રત્યેક સમયે અને જે કર્મો ઉદયાવલીમાં આવી ગયા છે ત્યારે એ કર્મો તો ઉદયમાં આવવાના છે, અને ઉદયમાં આવેલા કર્મો પોતાની કાળ સ્થિતિ પૂરી થાય એટલે ફળ આપીને ચાલી જાય છે. એને કહેવાય છે અકામ નિર્જરા. એ અકામ નિર્જરા અનાયાસ થાય છે, સમયે સમયે આ જીવ કરે જ છે. અકામ નિર્જરા માટે કરવાની કોઈ આવશ્યકતા નથી, કરે છે, થાય છે, થાય જ કરે છે. પ્રશ્ન આવે છે જ્યારે નિર્જરા અધિકારનો, ત્યારે કયા અધિકર્મો ઉપરનું નિર્જરાની વિશેષ ભાર છે? સકામ નિર્જરા એની થાય તો અપેક્ષિત સકામ નિર્જરા છે. અને સકામ નિર્જરા એટલે શું? સકામ નિર્જરા એટલે શું? સાદી સાદી વાત જ સમજવી, બહુ તત્વજ્ઞાનની આંટી ઘૂંટીમાં પડવાનો પ્રયત્ન કરતા. જે કર્મો ઉદયાવલીમાં આવ્યા નથી પરંતુ સત્તામાં છે, એ સત્તામાં રહેલા કર્મોની ઉદીર્ણા કરીને એક કર્મને ખપાવી દેવા એને નિર્જરા સકામ નિર્જરા કહેવામાં આવે છે. અને એ સકામ નિર્જરા કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે છે. અકામ નિર્જરા અનાયાસ સ્વાભાવિક સાહજિક થયા જ કરે છે. એ કર્મના સિદ્ધાંતને આધારે થયા કરે છે, એ પ્રારબ્ધના આધાર ઉપર થયા કરે છે, એ નિયતિના આધાર ઉપર થયા કરે છે. પણ સકામ નિર્જરા છે એ તો પોતાના પુરુષાર્થ ઉપર, પોતાના ઉદ્યમ ઉપર, પોતાના પરાક્રમ ઉપર સકામ નિર્જરા થાય છે. આ બે તત્વો બરોબર લક્ષમાં લઈએ કે સકામ નિર્જરામાં આત્મિક પુરુષાર્થ છે અને અકામ નિર્જરામાં કર્મનું પોતાનું ગણિત છે, પૂતગલનું, કે સ્થિતિ પૂરી થાય એટલે એ કર્મ ઉદયમાં આવી અને કહે આપણે કાંઈ કરવાની આવશ્યકતા કર્મબંધની વાત થઈ ગઈ, બંધનો અધિકાર આવી ગયો. અનિલભાઈ એ બંધ થયો અકામ નિર્જરા કરતી વખતે એ કર્મના ઉદયની અંદર જોડાવું, એને ભોગવવા, એમાં રાગદ્વેષ કરવા, તો એ બધી પ્રવૃત્તિ છે એ તો પાછો બંધ થયો. એ પ્રક્રિયા કઈ થઈ? બંધની થઈ. એ બંધની પ્રક્રિયાનો સાયન્સ શુભ ભાવ કે અશુભ ભાવ, એટલે પુણ્ય કે પાપ, અને એનું આશ્રવ, આશ્રવનું પરિણામ બંધ, એ આખો અધિકાર આવી ગયો. અત્યારે અધિકાર કયો ચાલે છે? નિર્જરા. તો નિર્જરામાં ચાલે છે કે જે ભાઈ કર્મ છે એ પોતાની મેળે થયા, કે નિર્જરા એક કર્મકૃત નિર્જરા છે અને એક આત્મકૃત નિર્જરા છે. એક જે થાય એ પોતાની સ્થિતિ પ્રમાણે જ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણી ઈચ્છાનું પણ નહીં, આપણા પ્રયાસ પણ નહીં, આપણો પુરુષાર્થ પણ ત્યાં છે. અકામ નિર્જરા તો થયા જ કરે. આપણું આયુષ્ય પૂરું થાય એ શું છે? અકામ નિર્જરા. શરીર જીર્ણ થાય છે એ શું છે? અકામ નિર્જરા છે. એ બધા કર્મો આવે છે, કરી પડે છે, ચલા કરે છે, એમાં જીવ કે છે મારે આ સ્થિતિ સારી રાખવી છે, મને ગમે છે, યુવાવસ્થા મને બહુ ગમે છે અને મારે રાખવી છે, તો ઈચ્છાથી પણ રાખી શકાતી નથી. મને વેદનીય જોઈતી નથી, શરીર સુખાકારી છે, બહુ મજા આવે, શું કામ નિર્જરા કરું? હું નિર્જરા શું કામ કરું? મને તો શરીરની જે આજની સ્થિતિ છે એ બહુ સારી છે, છતાં એ સ્થિતિ નાશ થાય છે અને અસાતા વેદની આવે છે જે નથી જોઈતી તે. તો આ જે ક્રમ ચાલે છે કર્મનો, નિર્જરાનો, અકામ નિર્જરાનો, એમાં જીવની ઈચ્છા સાથે કોઈ સંબંધ નથી, આયાસ અથવા પુરુષાર્થ સાથે કોઈ સંબંધ નથી. હવે વાત આવે છે કે નિર્જરા જૈન શાસનમાં તત્વરૂપે આપે, એ આત્માના પુરુષાર્થના તત્વ રૂપે, કર્મની સ્વાભાવિક સ્થિતિ રૂપે છે એ તો અકામ નિર્જરા છે. એને માટે થઈને કોઈ કંઈ વિશેષ કરવાનું છે, સમજવાનું, સમજી લીધું કે આ કર્મ બાંધ્યા છે, એ કોઈ કર્મ કાયમી, કર્મ નિત્ય ખરું, કર્મ જડ છે તો નિત્ય નથી, માટે અકામ નિર્જરા તો થવાની જ છે, વેધર વી લાઈક ઓર નોટ, વી વિશ ઓર નોટ. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જે કર્મ છે એ શાશ્વત નથી, જે કર્મ છે એ નિત્ય નથી, જીવ નિત્ય છે, જીવની સાથે લાગેલું કર્મ નિત્ય, જીવ નિત્ય અને કર્મ અનિત્ય, અનિત્ય છે એટલે જવાનું જ છે ગમે તે સમયે. આ અકામ નિર્જરા જીવ ઈચ્છે કે ન ઈચ્છે, એ વાત એની પૂરી થઈ. તો નવ તત્વનો જે આખો માર્ગ છે એ તો મોક્ષ માટેનો માર્ગ છે, એ તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એટલે બંધથી આગળ કોઈ એવી અવસ્થા ખરી પુરુષાર્થની, તત્વની, એવું કોઈ તત્વ ખરું કે જે જીવને મોક્ષની સ્થિતિ અપાવી શકે? માટે બંધ પછી કઈ વાત આવે છે અને નિર્જરા પહેલા શું આવે છે? આ સંવર છે એ શું છે? આ સકામ નિર્જરાની પૂર્વ ભૂમિકા થઈ. સકામ નિર્જરાની એટલે સંવર વિના નિર્જરા થઈ શકે નહીં. વાત પહેલા બેસાડી દઈએ, સંવર વિના નિર્જરા થઈ શકે. સકામની જ વાત છે. હવે અકામ ગયું, કેટલીક વસ્તુ અપેક્ષિત છે, અધ્યાર છે. ત્યાદવાદની અંદર જ્યારે વાત થાય ત્યારે એક વાત થતી હોય ત્યારે બીજી વાત છે અપેક્ષિત છે એમ માનીને ચાલવા, વારંવાર પછી એમ કર્યા કરીએ તો પછી ગુચાય જ કરશું. હવે જે નિર્જરાનો વિચાર કરવાનો છે આખા પ્રકરણમાં એ કયો કરવાનો છે? પછી અકામને વચમાં લાવ્યા જ કરશું. એના કરતાં પહેલા અકામ માટે આપણે સ્પષ્ટ થઈ જઈએ કે અકામ નિર્જરા માટે મારે કાંઈ કરવાનું, કેમ કે અકામ નિર્જરા કર્મનો ધર્મ છે, મારો નથી. એક વાત આવી ગઈ તો આ પુરુષાર્થની વાત છે, તત્વજ્ઞાન છે, તો મારે શું કરવાનું છે? નિર્જરા કરવાની. હવે મારે જ્યારે નિર્જરા કરવાની છે ત્યારે એ નિર્જરા સકામ જ છે, કે જે નિર્જરાથી પરિણામ, એનું પરિણામ શું કીધું? જે બંધનું આશ્રવનું પરિણામ શું કહ્યું? બંધ. એમાં સંવર અને નિર્જરાનું પરિણામ મોક્ષ. તો મોક્ષ માટે થઈને આ સંવર અને નિર્જરા જ, તો નિર્જરા પહેલા સંવર આવશ્યક છે. સંવર વિના નિર્જરા થઈ શકે નહીં, કોઈ સંજોગોમાં ન થાય. હવે એના ઉપર જે કંઈ આપણે ચર્ચા કરવી હોય તો કરીએ, નહીં તો આ ભૂમિકાને બેસાડવાની.
કે તળાવની અંદર તરવાણી જો ચાલુ હોય તો એનું પાણી કોઈ દિવસ છૂટે નહીં.
બરાબર, એ ઉદાહરણ આપ્યું છે. બરાબર, કે જે તળાવમાં જ્યાં સુધી પાણી આવ્યા જ કરતું હોય એટલે આશ્રવ ચાલુ હોય, એટલે કર્મના કારણો ચાલુ હોય, પરિભ્રમણના હેતુઓ ચાલુ હોય. થોડો દેવ લખ્યું છે કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ પ્રત્યક્ષ છે, તો મોક્ષની કોઈ વાત ઊભી થતી જ નથી. હેતુઓ ચાલુ છે એમ આશ્રવ છે એ બંધના હેતુ. એ જો ચાલુ હોય તો ત્યારે ત્યાં સુધી કોઈ નિર્જરાના પરિણામ. અહીંયા જ્યારે નિર્જરા વાત કરે છે ત્યારે એમાં અકામ ને સકામ બધાય સાથે ચાલે છે. અકામ અને સકામ, અકામ થયા કરે છે પણ સંવર હોવાને કારણે, મોક્ષને કારણે થાય છે અકામ. અત્યાર સુધી અકામ થતું હતું પણ એનું પરિણામ મોક્ષ નહોતું, બંધ. શું કામ? કે ત્યારે નવા બંધો ચાલુ હતો, સંવર હતો નહીં. એટલે જ્યારે જ્યારે અકામ કર્મો ઉદયમાં આવ્યા ત્યારે જીવ એની સાથે જોડાતો હતો. એટલે જીવનો પુરુષાર્થનો અભાવ હતો, સંવરનો અભાવ છે. અને બંધની પ્રક્રિયા ચાલુ છે, અકામ નિર્જરા ચાલુ છે, તો નવા બંધા ચાલુ. હવે એને માટે પહેલા તો એને સંવર કરવો પડે. સંવર એ આવશ્યક પૂર્વ શરત છે. સંવર વિના નિર્જરાના ક્રમમાં પ્રવેશ થઈ શકે નહીં. એટલે કે છે કે હવે સંવરમાં જે જીવ આવે ત્યારે અકામ તો થતું જ જાય છે, અકામની જ નિર્જરા થાય છે. પણ એ અકામની અંદર સંપ્રાય કર્મ આપણે ત્યાં દસમું ગુણ સ્થાન છે. સંપ્રાય એટલે પરંપરાગત બંધ. હવે એ ન થાય. જ્યાં જીવ જ્યાં સંવરમાં આવે ત્યાં અકામ જાય એટલે જાય જ, પછી બીજું કંઈ થાય નહીં. જાય એટલે જાય, નવો બંધ પડતો નથી. કેમ કે સાધુ સંવરમાં છે. સંવરના જે સાધનો છે, 57 પ્રકારના સાધનો, એ જે છે એ સંવરના સાધનોમાં જીવ જ્યાં સુધી સાધના કરતો ત્યાં સુધી કર્મનો બંધ પડે. અહીંયા તો વાત એ છે કે સાહેબ એ ન પડે એટલે બરોબર છે કે સંવર છે એ વર્તમાન અકામ નિર્જરામાં પણ મોક્ષનું પરિણામ લાવવામાં ઉપયોગી ઉપકારી થાય છે. પણ બીજું પણ એનું સામર્થ્ય છે કે અકામ નિર્જરાની સાથે એ સકામ બને છે, એટલે કે જે કર્મો સત્તામાં છે ઉદયમાં નથી, અને ઉદયમાં આ જીવન સુધી આવવામાં પણ નથી. કયા કર્મો ઉદયમાં આવે? અત્યારે જે કાંઈ પર્યાય છે એ પર્યાયમાં જે કાંઈ ભોગવી શકાતા હશે એ કર્મો આવે, બાકીના કર્મો પાછા સત્તામાં પડ્યા રહે. હવે મોક્ષે જવું હોય તેમ કહેવાય કે મનુષ્ય જન્મના જેટલા કર્મો ભોગવવાના હતા એ તો ભોગવાઈ ગયા, અથવા નથી કરવાના. હવે તો મોક્ષ થઈ જવો જોઈએ ને, શું કામ નથી થતું? સત્તામાં પડ્યા છે ભાઈ, મનુષ્ય જે પર્યાય પૂરો થયો તો બીજી પર્યાય તૈયાર જ છે, તને મળશે. કર્મનો સ્ટોક હોય તો દેહ ધારણ કરવો, પણ કર્મ ન હોય તો દેહ ધારણ કરવાનું કારણ શું? ભવનું કારણ શું? મોક્ષના અભાવનું કારણ શું? પણ એ કર્મ ઉદયમાં આવ્યા કે નથી આવ્યા, પણ જે કર્મ સત્તામાં છે ત્યાં સુધી પરિભ્રમણના હેતુઓ બરોબર બેસે છે ભાઈ. હવે એ જે છે સત્તામાં રહેલા કર્મો, એનો નાશ કેવી રીતે કરવો? તો કે સંવર્ગ કરવો કદાચ, અને સંવર્ગના સાધનોની અંદર કહ્યું છે, અહીંયા સરસ શબ્દ મૂક્યો છે કે કષાયોને દૂર કરીને જે સાધુ વિશુદ્ધ ધ્યાનનો અભ્યાસ કરે છે તેને કર્મની સકામ નિર્જરા થાય છે. શું જરૂર છે એમાં નિર્જરાના ક્રમમાં? કષાયને દૂર કરી, કષાયનો અભાવ કરો. મુખ્યમાં મુખ્ય વાત આપણે આખે આજે ચાલે છે આ ગ્રંથમાં, એમાં પહેલેથી જ આવે છે કે કષાય ઉપર સંવર કરવો. તો સંવર થઈ શકે છે સંવરના સાધનો થઈ શકે, કસાઈ સાથે પણ થાય કે નહીં? સંવરના સાધનો કસાઈ સાથે થાય કે નહીં? થાય. અહીંયા શબ્દ મહિતો છે, અને એ જે કસાઈઓને દૂર કરીને તેને સકામ નિર્જરા કહે છે. કેમ કે નિર્જરામાં મુખ્ય કારણ ધ્યાન છે, અને વિશુદ્ધ ધ્યાનમાં ક્યારે થાય? કે કષાયનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. આ ધ્યાનની એક આવશ્યક સ્તર શું? કષાયનો અભાવ. ચિત્તની સ્થિતિ કેવી? કષાય રહી. ક્લેશ ક્લેશે ચિત્ત તે સંસાર, ક્લેશ રહિત છે તે ભવપાર. ક્લેશ યુક્ત ચિત્ત છે એ તો સંસાર જ છે. ક્લેશ રહિત કષાય રહિત ચિત્ત, ચિત્તની વિશુદ્ધિ, મનની વિશુદ્ધિ, મનની મલિનતા શેમાં? કસાય. યશોવિજયજી મહારાજે અને હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે જે સૂત્ર આપ્યું મુક્તિનું, કષાય મુક્તિ કિલરેવ મુક્તિ, કષાયથી મુક્તિ એ જ ખરેખર મુક્તિ છે. જેની કષાયથી મુક્તિ થઈ એની મુક્તિ થઈ ગઈ છે. બહુ મોટું ગણિત છે કે કસાઈથી છૂટો થયો એ મુક્ત થઈ ગયો. કર્મ બાંધવામાં મુખ્ય કારણ, મુખ્ય હેતુ રસ અને સ્થિતિમાં કસાઈ. પ્રકૃતિને પ્રદેશના યોગને કારણે બને, પણ એ કંઈ જીવને સંપ્રદાયના રૂપમાં પરંપરાના રૂપમાં કર્મબંધ થતો નથી. પરંતુ અહીંયા તો કસાઈ જે છે એ જીવને પરંપરાના રૂપમાં બંધરૂપ થાય. માટે અહીંયા કહ્યું છે કે કષાયનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય. તો ધ્યાન કયું સાચું, કયું સફળ, કયું ઉપકારી? કષાય રહી, કષાય રહિત ચિત્તની અવસ્થા, એની અંદર અહીંયા એક વાત મૂકી છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કર્મોનો સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તે જ કર્મની નિર્જરા કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ કર સકામ નિર્જરા થતી નથી. એટલે પછી ઉદાહરણ આપ્યું છે કે એ વાત ખરી છે, કેમ કે નવું પાણી આવતું હોય તો સરોવર કોઈ દિવસ ખાલી થાય નહીં. એમ આત્મપ્રદેશ ઉપરથી કર્મોનું આવવું ચાલુ રહેતું હોય તો ક્યારેય આત્મપ્રદેશો કર્મથી મુક્ત થઈ શકે નહીં. આ આત્મા સરોવર છે, કર્મથી ભરેલું છે, એને સૂકવવું હોય, નવું પાણી આવતું હોય તો ત્યાં સુધી મોક્ષની સ્થિતિ થઈ શકે નહીં. એટલે અહીંયા કહ્યું છે કે કષાયાદિ દ્વારા જ્યાં સુધી જીવરૂપી સરોવરમાં કર્મરૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આ સરોવર ખાલી કેવી રીતે થાય? એટલે એને અટકાવવા માટે પહેલું કારણ શું? તો સમજવો છે અધિકાર નિર્જરા, પણ નિર્જરા સંવર વિના થઈ શકતી નથી. અને સંવર અધિકારની અંદર જો વાત બરોબર બેસી હશે કે સંવર એ એવા સાધનો છે કે જે સાધના કરવાથી ગમે તે સાધન હોય સાધનનો આગ્રહ નહીં કરવો, જે સાધન હોય તે પણ કસાઈ રહિત થવું. એટલે જ્ઞાનીઓ કહે છે કે નમસ્કાર એક પણ કયો હોય તો પણ મુક્તિનું કારણ ખરું કે નહીં? કયો શ્લોક બોલીએ છીએ આપણે? એકોવી નમુકારો જીણવર હસ્ત વધ માણસો સંસાર સાગરાઓ તારે નરંબ નરી. જીનેશ્વર ભગવાનને કરેલો એક નમસ્કાર વિશુદ્ધ પરિણામ કરવામાં આવે તો એ નર હોય કે નારી સંસાર સાગર પાર કરવા માટે બસ. પણ રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ આપણે દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ દર્શનમ સ્વર્ગ અને દર્શનમ મોક્ષ. દર્શન મોક્ષનું સાધન છે. કૃપાળુ દેવે કહ્યું છે અભેદ ભાવે સત્પુરુષને નમસ્કાર, એક નમસ્કાર. કેવા ભાવે? અભેદ. આ અભેદ ભાવનું મહત્તા અંતિમ સંદેશમાં શું કહી છે? જીન પદ નિજ પદ એક હતા, ભેદભાવ નહીં કહે. આ જયારે થાય ત્યારે જીનથી જ નિજ પામી શકાય, પોતે પોતાથી પામી શકે નહીં. અનંતકાળ સુધી પરિશ્રમ કરીને ચાલે તો પણ ન. તો ત્યાં માર્ગ કયો છે શાસ્ત્રમાં? સુગમ આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન. અવલંબન તો એને જોઈએ જ, અને એ અવલંબન આવા સિદ્ધનું જીનનું. જીનનું અવલંબન છે એ નિજ અને જીનમાં ફેર નથી. એટલે મૂળ માર્ગમાં પણ આ વાત જે સંવરના સાધને આપલે દર્શન જ્ઞાન અને ચારિત્ર અહીંયા જે આપ્યા છે કે આત્માના સ્વભાવરૂપ દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, તો ત્રણેય તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ જીન માર્ગ તે જીન પામ્યો. કેવા પામ્યો તે? તો જીનનો માર્ગ અને નિજનું સ્વરૂપ બે પામવાની બે પ્રક્રિયા જુદી, પણ પરિણામ એક. અભેદતા જ્યારે થાય છે જ્ઞાન દર્શન ચારિત્ર, એ અભેદતા એટલે અહીંયા બીજો પેરેગ્રાફ જે આવ્યો કે ભાઈ જ્ઞાન દર્શન ચારિત્રની એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી કર્મનો ક્ષય થાય. આ ધ્યાનનું બીજું સ્વરૂપ આપ્યું છે. એક આપ્યું નાસ્તિભાવથી. નાસ્તિભાવથી શું આપ્યું? કસાયનો અભાવ. ધ્યાનમાં કસાય અપેક્ષિત નથી. હવે અસ્થિભાવ આપે છે, તો શું છે, શું કરવું, તેનાથી કરવું. કસાય નહીં, કસાય નહીં, કસાય નહીં, તો એ નહીં નહીં કરતા કરતા કસાયનું રટણ થાય. તો તેનાથી કરવું, તો અસ્થિભાવ વિધાયક ભાવ પોઝિટિવ શું? તો જ્ઞાન દર્શનને ચારિત્ર. અને જ્ઞાન દર્શન ચારિત્રથી ધ્યાનમાં મનની મનની મુખ્યતા છે. એ મન વારંવાર જળમાં દોડ્યા કરે છે. મનની મોટામાં મોટું પરિચય શું? ચંચળતા. પરિણામની ચંચળતા આ મનનું સ્વરૂપ. જે ગીતામાં કહ્યું છે કે બહુ જ વર્ષ કરતા વાયુથી પણ અતિ ચંચળ એવી મનની સ્થિતિ છે. એ કોઈ સમય માત્રમાં એની ગતિ કેટલી થાય છે, ક્યાં ક્યાં જઈ આવે છે, અને કેટલા વિષયોનો સ્પર્શ કરે છે એક મન. આપણું મન જ્યારે આપણને વશ ન હોય ત્યારે એ મન એની ગતિ કેટલી? તો કે સૂર્યના પ્રકાશની કિરણની ગતિ જે છે એના કરતા પણ આનંદ થાય. જ્ઞાનીઓ આ સમજાવે મનની ગતિ કે 14 રાજલોકનો આટો મારીને મનને પાછું આવવું હોય તો વાર કેટલી લાગે? તો મનનું પહેલું ઓળખ ચંચળતા. એ જળ માયામાં છે, પરમાં છે. જ્યાં સુધી આ પ્રકારનું એને પર સાથે છે, અજ્ઞાન છે, ત્યાં સુધી મનની પ્રવૃત્તિ કઈ જગ્યાએ છે? બહાર છે. ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્ર કરવાથી. આત્મામાં એકાગ્ર કરવું એટલે શું? તો કે છે કે આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમાં જોડી દેવાની. મનને આત્મામાં લાવવું, આત્મામાં લાવવું, આત્મામાં લાવવું, પણ હવે આત્માનું હજી તો જ્ઞાન દર્શન અને ચારિત્ર. તો જ્ઞાન દર્શન અને ચારિત્રનું ટૂંકું સાદું સીધું સ્વરૂપ એ જીવને ખબર તો હોવી જોઈએ ને. અને તે મન ઉપરનો નિરોધ કરે કેવી રીતે, મન ઉપરનો નિગ્રહ કરે કેવી રીતે, એટલે શું છે દર્શનનું સ્વરૂપ? સાદું સ્વરૂપ, સાદી વાત. દર્શનનું સ્વરૂપ હું દેહ નથી પણ આત્મા, હું શુદ્ધ ચૈતન્ય છું, હું જડ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા સમસ્ત પરથી ભિન્ન છું, અસંગ છું. આવું મારું સ્વરૂપ, આ મારું દર્શન. અને જ્ઞાનની અંદર એના ગુણો છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, આ નિત્યત્વ, એકત્વ, આ બધા જે ગુણો છે આત્માના અનંત છે. તો આવું મારું સ્વરૂપ છે તો મનને પરથી પાછું વાળીને સ્વમાં એટલે આત્માના ગુણોમાં, અને આત્માનું ચારિત્ર એ છે કે આત્મા પોતાના ગુણોની અંદર જ રમણતા કરે અને સ્વની અંદર જ પોતાની યથાસ્થિતિ માને, તો પરમાં જવાની વૃત્તિ એની શાંત કરે. તો ત્યાં એને એક ગુણમાં જોડી દેવો. જેવું મારું જ્ઞાન છે, દર્શન છે, શ્રદ્ધા છે, એવું જ મારું જ્ઞાન છે, અને જેવું મારું જ્ઞાન છે એવો જ મારો વ્યવહાર છે, વર્તન છે. આ દર્શન જ્ઞાન ચારિત્ર કે હું આત્મા છું. હું આત્મા છું તો સર્વથી ભિન્ન છું, હું આત્મા છું તો બધાથી અસંગ છું, હું આત્મા છું તો અવિનાશી છું, હું આત્મા છું તો અવિનાશી છું. આવા મુખ્ય ગુણો કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, એવી આત્મા તરીકેની આત્મતત્વની સાદી સમજ, એમાં દર્શન જ્ઞાન ચારિત્રનો આ ગુણોનો સમાવેશ થયો. વિસ્તાર ઘણો આવે, પરંતુ સામાન્ય સમજની ભૂમિકાની અંદર કે હું દેહ નથી. જીવને સંવરના સાધનો કરવા માટે, પોતાના મનના વિકારોને રોકવા માટે જે વિભાવો થાય છે, વિકારો થાય છે, એ જ બહાર જાય છે અને એ જ બંધનું કારણ, એ જ આશ્રવ છે. આશ્રવનું સ્વરૂપ પરનું આત્મા તરફ આવવું અથવા આત્માનું મન દ્વારા પરમા પ્રવૃત્તિ બે રીતે થાય. કા બહારનું આપણા તરફ આવે તો આપણે એને રોકી શકીએ, સંભર રોકે, અને કા અહીંથી જે મન છે એ જગત તરફ જાય છે. વારંવાર જગતમાં કોણ જાય છે? તો કે આત્માનો ઉપયોગ શુભાશુભ આપણને આવી ગયો આગળ બંધ અધિકારમાં, કે જીવના શુભાશુભ ઉપયોગની પરિણામની ધારા એ જ એના બંધનું મુખ્ય કારણ છે. તો એ જાય છે. અહીંયા રોકવાની વાત થાય છે, જવાની વાત નથી. હવે એ મનને રોકવાનું છે, અને રોકવું છે ત્યારે એને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ, એ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણની અંદર છે દેહાથી ભિન્ન આત્મા, આ શ્રદ્ધા, સર્વેથી ભિન્ન અને અસંગ આ જ્ઞાન, અને તે ચારિત્રની તે સ્વભાવની એક અખંડતા, તેવો નિત્ય એવો સ્વભાવ જાણે તે એનું ચારિત્ર છે. આની અંદર મનને જોડી રાખવું, પરથી જુદો કરી મારા નથી, એનાથી હું ભિન્ન છું, અસંગ છું, અને મારામાં હું શુદ્ધ ચૈતન્ય છું, અવિનાશી છું, એવા ભાવ કરે તો મનના વિકલ્પો ત્યાં શાંત થાય છે, એટલે કે મનનું સ્વરૂપ પણ ત્યાં સમાપ્ત થાય છે. મનનો નિગ્રહ, મનનો જય, અને પછી મનનો લય. જેવું આવીએ બહુ સમદેશમાં, છાયા જાય સમાન, આવી તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ આ લય. લઈ એટલે મનનો કોઈ વ્યાપાર છે જ નહીં, હવે મન હોવા છતાં નથી એ લઈ. પણ લઈ ક્યારે થાય? તો કે એનો પેલા જય કરીએ, અને જય કરવા માટે એનો નિગ્રહ કરીએ. તો આ દર્શન જ્ઞાન ચારિત્ર એ મનો નિગ્રહ, મનો જય અને મનો લય, એને માટેની આ અવસ્થા છે. અને મન સ્વરૂપ જેવું ગયું, અમનસ્ક યોગ પ્રાપ્ત થયો, મનાતીત અવસ્થા જ્યારે થઈ, મનના વ્યાપારો શાંત થયા, એટલે કે કષાય શાંત થયા, વિભાવો શાંત થયા, વિકારો શાંત થયા, આ બધી મનના વ્યાપારની સ્થિતિ છે, પરિણામ છે. એ શાંત થયું તો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થયો, એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થયો. જ્યારે આ બંને પાક્કું સમજાય છે, જ્યારે બંને દ્રવ્યનો પછી સ્વભાવ સમજાય છે, એ પદમાં ભેદ જ્ઞાનના કાવ્યમાં આપ્યું છે, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય. આવી આખી હજી આવશે નિર્જરા અધિકારમાં, સંવર સાથે એક એક પહેલી વાત મૂકી ધ્યાનની. એ ધ્યાન કષાયનો ત્યાગ કરીને કરવી જોઈએ, કષાય રહિત થવું જોઈએ. તો સર્વપ્રથમ આ લક્ષ્ય આવવું જોઈએ કે ધ્યાનની વાત છે એટલે કષાયનો સંપૂર્ણ ત્યાગ, કષાય રહિત અવસ્થા એ ધ્યાનની પહેલી શરત છે. અને એ ત્યાર પછી ધ્યાનની બીજું એનું વિધાયક પરિણામ છે કે ધ્યાન આત્માના ગુણોનો એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, આ પાયાના ગુણ બેઝિક જેને કહીએ એના ઉપરથી અનંત ગુણો સ્થિત છે. પેલા શ્રદ્ધા છે કે હું સર્વથી ભિન્ન એવું ચૈતન્ય સ્વરૂપ છું, આત્મ સ્વરૂપ છે એ સર્વથી ભિન્ન છે, એ પોતાનું અસ્તિત્વનું ભાન થયું. તો શ્રદ્ધા ગુણ દર્શન ગુણ એથી અનાદિનું મિથ્યાત્વ દેહ તે હું, આ વર્તમાન પર્યાય તે હું, એ બધી નામ રૂપ કર્મની બધી પર્યાયમાંથી જીવની શ્રદ્ધા થાય કે આ બધાથી હું તો ભિન્ન છું, સર્વથી ભિન્ન છું. સર્વથી ભિન્ન કહેતા કોઈ અંદર આવ્યું નહીં, આત્મા કહેતા આત્મા જ આત્મા સિવાય કશું નહીં. આવી સમજ ધીરે ધીરે કેળવશે. પણ અહીંયા આજે આપણે લક્ષ્ય એ કરવાનું છે કે સંવર વિના ધ્યાન થાય, નિર્જરા થાય. એટલે નિર્જરા કરવા માટે આ બધી સંવર છે. સંવર છે એ સંયમ છે, સંયમ છે એ આચાર કરવા છે. આપણો આખો માર્ગ છે એ આચારનો છે. શેના માટેનો છે? તો પાંચ ધર્મના પાંચ આચારનું સ્વરૂપ પંચાચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, ધર્મનું સ્વરૂપ આ પાંચ આચારનું સંયુક્ત પડે. એ પાંચ આચારરૂપ ધર્મ એ જીવને મોક્ષ માટે છે. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો પણ ધર્મ કયો? સંવરરૂપ ધર્મ, કે જે નિર્જરા કરાવે તેવી સકામ. એટલે તું તો મોક્ષ સ્વરૂપ છો, તારી કર્મની નિર્જરા થઈ તો તું જ મોક્ષ સ્વરૂપ છો. તું અને મોક્ષ બે જુદા નથી. બહુ સરસ રીતે કૃપાળુદેવે આ બધા શાસ્ત્રોના નિચોડ રૂપે, સાર રૂપે આ આખી વાતને, નિર્જરા ધર્મને એટલે સંવર અને નિર્જરાને એમાં મૂક્યા છે કે આ કરવાનું છે. અને એ કરવા માટે અત્યારે બે તત્વોનો આપણે વિચાર કર્યો. જેમ જેમ અહીંયા નવા નવા તત્વો વિચારણામાં, પદાર્થોનો વિચાર ના કરો, પદાર્થો જે આવે એનો વિચાર કરો. બાકીના જે આપણે જાણીએ છીએ અને જાણતો એ બધી મનનો વ્યાપાર છે. ક્યાં મને ખબર છે એટલે સ્મૃતિ કાઢીએ, આ આમ થવાનું છે એટલે પછી કલ્પના કાઢીએ, એ છોડી દઈએ. સ્વાધ્યાયમાં સત્સંગમાં જે સમયે જે ચાલે છે તેને વધારે સ્પષ્ટ કરી અને પદાર્થનું યથાર્થ ગ્રહણ કરવું, સમજ કેળવવી, બધી જ આધાર સમજણ ઉપર છે. એ સમજણ કે નિર્જરાનો અધિકાર ચાલે છે. હવે નિર્જરા એટલે સકામની જ વાત થાય છે, અકામ નિર્જરા માટે કોઈ અધિકાર કે મારે કંઈ કરવાનું. અને જ્યારે સકામ નિર્જરા કરવી છે ત્યારે સંવર એનો આધાર છે. સંવરથી જ નિર્જરા થાય. અને સંવરના અનેકવિધ સાધનો છે, એ સાધનોમાં ધ્યાન મુખ્ય છે. પણ એ ધ્યાનમાં કસાઈનો ત્યાગ તો જ ધ્યાન છે. અને બીજું એ ધ્યાનની અંદર ધ્યાનપૂર્વક કરવું છે તો આત્માના ગુણોની એકાગ્રતાપૂર્વક કરવું છે. એટલે કહ્યું છે આત્મતત્વમાં રક્ત થઈને કર્મનો સંવર કરવો છે. આત્મતત્વમાં રક્ત થવું હોય તો આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્ર ગુણમાં રક્ત થવું જોઈએ. એ ત્રણેય અભેદ એકત્વ એનામાં ઉત્પન્ન કરવું જોઈએ. એ જ્યારે ત્રણેયની અભેદ એકતા થાય ત્યારે જીન માર્ગ અથવા પરમાર્થ જે કંઈ કહીએ તે જીનનું સ્વરૂપ એ સામે છે. જીનનું સ્વરૂપ કહો કે નિજનું સ્વરૂપ કહો એમાં કોઈ ભેદ રહેતો નથી. તો બીજી વાત અહીંયા એ આવી કે આ મનને આત્માના ગુણોમાં બહારથી પાછું ખેંચીને આત્માના ગુણોની અંદર જોડી દેવાથી કર્મની નિર્જરા થાય. પછી પૂછવું એ અકામ થાય કે સકામ થાય? સુધીરભાઈએ ખૂબ આટલા દિવસ સુધી આપણને બધાને, મંડળના બધા જ લોકોને સ્વાધ્યાયનો સત્સંગ લાભ આપ્યો છે અને આ લાભ મળતો રહે એવી અપેક્ષા સાથે આજે આપણે. એમાં સરસ, આમાં તો સ્વપરહિતનું કારણ છે ને એમાં. અરે પછી તો 20-20 મિનિટની જરૂર નહીં, આપણે વિષય બદલાવી નાખશું દિવસ.
જય જગન્નાથ.